સોરઠી વારવટિયા સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને મોર્ડન વર્લ્ડના પ્યાર ભરા નમસ્કાર. ત્રીજા ભાગમાં આજે રામ વાળો બારવટિયા જોઈએ આપણે, જેનો સમયગાળો છે વિક્રમ સંવત 1970 થી 1971, ઈસવીસન 1914 થી 1915. મરાઠાએ મારી મારીને ઝેર કરેલી કાઠીકોમ ગાયકવાડની ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદે જીવતરના 3 ઉદ્યમો થઈ પડ્યા હતા. એના ગરાસ ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખાઉં વેપારીઓની ભીંસમાં ભાંગી ગયા હતા. પુરુષ કાઠી અધર્મો આચરતો હોવા છતાં એના ઘરની અંદરની જોગમાયાઓએ જૂના શીલ છોડ્યા નહોતા. ઓરડે બેસીને આઈઓ ઊને આંસુએ ધણીઓના પાપ ધોતી અને એકાદ બે ભેંસોના ઘી ઉતારી પુરુષોના પેટ પૂરતી હતી. કાઠીકોમને ચો ફરતા 3 સર્પોએ ભરડો લીધો હતો. ગાયકવાડી ગામડાના પટેલોએ, વ્યાજ ભિખ્યા વેપારીઓએ અને એના નિજના અધર્મોએ. એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સૂદ ભસ્મ થતો હતો. 25 જ વર્ષ ઉપરની તાજી વાત છે. ધારગણી ગામની ગુજરાતી નિશાળામાં વાણિયા લોહાણાના છોકરા જ્યારે લેખાને મોંપાટ ગોખતા અને એકબીજાની પાટીમાંથી દાખલા ચોરી લેતા ત્યારે ઓરડાને ખૂણે 6-8 રખડો કાઠી નિશાળિયા વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણ મોટેરું, ધાનાણી કુળ મોટું કે ગાંગાણી કુળ મોટું. ગાંગાણી કાઠીના છોકરા કહે કે એ રામભાઈ, તારા ધાણાણી તો અમારા ચાકર હતા. ધાનાણીએ ક્યાંય એકલા ગામતરા કે ધીંગાણા કર્યા સાંભળ્યા છે? ઘઉંવર્ણો સીળી આટા મોઢાવાળો ઊંચો કાઠીનો અને માથા ઉપર આંટી પાડીને બાંધેલી છતાં લીરે લબડતી પાઘડીવાળો રામ નામનો એક છોકરો સળગી ઉઠીને જવાબ દેતો કે ઈ કાંઈ હું ન જાણું, એ ચોપડા મારે કાંઈ ઉખેડવા નથી. આજ જો પારખું કરવું હોય ને તો હાલો શેર નવેકડામાં. હું એકલો ધાનાણી અને સામા તમે 3 સામટા ગાંગાણી. આવો ધીંગાણું કરીએ, જે જીતે એ મોટો. હાલો માટી મારના દીકરા હતો. ધીંગાણાના તરસ્યા છોકરાઓને સાંજ તો માંડ માંડ પડી. નિશાળનો ઘંટ વાગ્યો. કાઠીના છોકરા ડાંગો લઈ લઈને પાદરમાં ચાલી જતી ઊંડી અને અખંડ વહેનારી શેલ નદીના પટમાં ઉતર્યા. લીરાવાળી પાઘડીયાળો ને શીળિયાટા મોઢાવાળો ધાનાણી છોકરો મંડ્યો હાકલ કરવા કે એલા ભાઈ, હવે બાંધવું હોય તો હાલો ઝટ કરો, નીકળે આ દી હાથમી જહાને અને આપણે કોક મરશું તો અવગતે જાહું, માટે હટ કરો, હમણાં મહારાજ મેર બેસી જશે. સામે 3 જણા ઊભા તો થયા હતા, પણ એ લીલાળી પાઘડીવાળા છોકરાના ગામના એક કુંભારનો છોકરો ને બીજો એક કાઠી છોકરો, બે વચ્ચે પડીને આ એકલમલ છોકરાને વિનવીને ઠારે છે કે એ રામભાઈ, નાહક કોકના હાથા માથા ભાંગશે, ભલો થઈને રેવા દે ને. સૌજી હાથિયા, તમે કોરે ખસી જાઓ, એ 3ને હું એકલો. આ ઘડી પારખું કરી લઈએ, આમાં ક્યાં વેરનો કજ્યો છે ભાઈ. છેવટે રામને ઠારીને સૌ નોખા પીડ્યા. રામ અને સૌજી બે પાટી દફતર ઉપાડીને અંધારે એક ગા ઉપર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા. પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ધૂંધવાતો ધૂંધવાતો સૂઈ ગયો. 12-14 વર્ષનો રામ રોજ વાવડી ગામથી ચાલીને ધારગાવડી ગામે ભણવા જતો. પણ ભણતર અને કાઠીના દીકરાને તો 12મા ચંદ્રમાં હતો. હાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો કોઈ જ વાર. ટોળ ટીખળમાં ભળતો નહીં, વાત વાતમાં અન્યાય થતો હોય તો ત્યાં આડો પડતો. પારકા કજ્જિયા ઉછી ના લેતો, જાજુ બોલ્યા વિના છાણો માનો સળગ્યા કરતો. 3 ચોપડી માંડ ભણ્યો હશે. ત્યાં એક દિવસ બીજા નિશાળિયા ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયાથી રામ માસ્તરને સ્લેટ મારીને ઘેર ચાલ્યો આવ્યો. એકના એક દીકરાને આવો રજડો ઓટી વાળેલ નીવડ્યો જોઈ બાપ લમણા કૂટતો. બાપનું નામ કાળો વાળો. લલાટે હાથ દઈને બાપ બોલતો કે રામ દીકરા, આ ગ્રાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો, આપણી વીઘે વીઘો જમીન વહી ગઈ. પટેલ આપણો ઓલિયા ભવનો વેરી જાગ્યો તે એકેય વાત સરળે ચડવા દેતો જ નથી, એમાં તને કોણ રોટલા ખાવા દે હે બાપ? રામ બાપના બળાપા સાંભળતો પણ બોલતો નહીં. એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડીક કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો, જનની જણ તો ભક્ત જન કાં દાતા કાં સૂર, જનની જણ તો ભક્ત જન કાં દાતા કાં સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. એ લીટીઓ એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુરત જ એની માં રાઠોડભાઈ એની નજર સામે તરવરી રહેતા. પોતે જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડવ્યા કરતો, પછી પોતાના જીવતર ઉપર આંખ ફેરવી જતો. બીજી રટતો એક ગઝલની ત્રણ ટૂંક. બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે સૂરો, હઠાવ્યા દુશ્મનોને ન જીવ્યું ધિક્કર તેનું છે. કંઈના નામના કીધી, પ્રદેશે કીર્તિ ના લીધી, નહીં ક્યાંય તું વખડાણો, જીવ્યું ધિક્કર તેનું છે. બને તે સહાય આપીને, પરાયા કષ્ટ કાપીને, કરીના અન્યની સેવા, જીવ્યું ધિક્કર તેનું છે. આ એની એક વાલી કવિતા હતી. હાલતા ને ચાલતા એ રટ કરતો અને અબોલ રહ્યો રહ્યો, અંદરથી ઉકળ્યા કરતો. પ્રકરણ 2, કાઠિયાણી. આપણે માથે માછલા ધોવાય છે. કાળો વાળો પોતાના દુઃખ ઘરની ડાહી કરનાર ઘરનાર પાસે ગાવા બેસતો, અને જોગમાયાના અવતાર જેવી આ રાઠોડભાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંઘરતી હતી. કાઠિયાણી. રૂપિયા 1400 રોકડા ફાંટમાં બાંધીને કરેણવાળા પાસેથી આવી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી હતી. પાડાના કાંજ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા. કોર્ટમાં લેવાણા ફાંટમાં હતા. 1400 રૂપિયા વકીલ અમલદારોમાં ચવાઈ ગયા. ફેંસલો ઘણોય મારા લાભમાં ઉતર્યો, પણ જમીન છોડાવું કેમ કરીને? થોડી બીજી જમીન હતી તે ગરમલીવાળાને માંડીને 2200 રૂપિયામાં ઉપાડી કરેણવાળા પાસેથી છોડાવી, પણ મને શી ખબર કે પરહદવાળા પાસેથી જમીન પાછી લઈ લેવાનો કાયદો ગાયકવાડ સરકારે ઓચિંતો વાંહેથી ઘડ્યો હશે. પણ તમને પટેલે નહોતું કહ્યું? મને પોગાડવા હારું ધારીથી પટેલ માથે નોટિસ તો આવેલી, પણ એણે એ કાગળિયો દબાવી રાખ્યો. 10 વર્ષ સુધી બોલ્યા ચાલ્યા વિના દંડ ચડાવ્યા જ રાખ્યો. આજે દંડની રકમ 1000 રૂપિયા ઉપર પોગી ત્યારે હવે કાળમુખો મામાથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરું? ગરમલીવાળાની 2200 રૂપિયા ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં? ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારે દંડ તો ચડે જ જાય છે, ચડે જ જાય છે. તે હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે? કાઠિયાની રાતી ચોળ બની રહી હતી. ધ્યાન શું પડવું તું? એણે તો મને કહી દીધું છે કે એક વિઘોય જો ખાવા દઉં તો હું ડોસો કુંભાર નહીં, પણ કારણ? આપણે એનું શું બગાડ્યું છે? કાઠિયાણી. તમે એ દુર્જનને નથી ઓળખતા. ગાયકવાડનો ગામ પટે એટલે જ કાળો નાગ. પણ શું કરું, કાળાવાળાની આંખો ફાટી રહી. આટલી વાત થાય છે ત્યાં સરકારી પસાય તો આવીને ઊભો રહ્યો, અવાજ દીધો, આપા કાળાવાળા, હલો ઉતારે, પટેલ બોલાવે છે. કાંઈ કાગળિયો છે ધારીથી? ધ્રુજતે પગે કાળાવાળાએ પૂછ્યું. હા આપા, તમારો તમામ ગરાજ સરકારે પોતાની જપ્તીમાં લઈ લીધો છે. હવે તમે જ્યારે રૂપિયા 2200 અને દંડના રૂપિયા 1000 ચૂકવશો ત્યારે ગરાજ છૂટશે. બધો ગરાજ જપ્તીમાં? હા બધો. કાળો વાળો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો. બનીને મર્દ જે પૂરો, ધસીને સન્મુખે સૂરો, દુશ્મનોને ના જીવ્યું ધિક્કર તેનું છે. સાચી વાત રામ, માં રાઠોડભાઈએ ટોણો માર્યો. જીવ્યો ધિક્કાર તેનું છે, સાંભળીને તારા બાપની વાત. બાપ રામ સાંભળે માં, ને આ બધું તું બેઠ્યા કે? રામ ગાવા લાગ્યો, જીવ્યો ધિક્કાર તેનું છે. પ્રકરણ ત્રણ. કાળાવાળાનો દેહ છૂટી ગયા ને વરસ વળોટ થઈ ગયું છે. રાઠોડભાઈ હવે એકલા પડી ગયા. પેટ ગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયો. રામ રજળો થયો ને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુએ સાસા કાગળિયા નહીં કરતો હોય એ કોને ખબર. રામના ઉધામાં માને સમજાતા નથી. કોઈ કોઈ વાર રાત પડી જાય, રામ ઘેર આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈ ને આઈ પાદરમાં રામને ગોતે, સીમાડામાં જઈ, એ બાપ રામ, માડી રામ, ઘેર હાલી બાપ, એવા સાદ પાડે. રામ ક્યાંક ઊંડા મનસુબા ઘડતો ઘડતો પડ્યો હોય ત્યાંથી ઉઠીને માં ભેળો ઘેર જાય. વાણું કરાવતા આઈ પૂછે છે કે બેટા, તું મને કહે તો ખરો, તારા મનમાં શું છે? તે આ શું ધાર્યું છે? આ મારા લુગડા લત્તા હામું તો જો તું. હું કાઠીની દીકરી ઉઠીને કેવી રીતે મજૂરીએ જાઉં? આઈની મોટી મોટી બે આંખોમાં છલકાતા આંસુડા રામ જોઈ રહેતો અને પછી જાણે કાંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો, જીવ્યું ધિક્કાર તેનું છે. આઈએ થાકીને વાઘણિયા ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશો પહોંચાડ્યો કે સ્વામીને કહેજો એક આંટો આવી અને બહેનની સંભાળ લઈ જાય. થોડે દિવસે રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાંધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામસ્વામી નામે ઓળખાતા. અવસ્થા વર્ષ 25-50 હશે. બહેનભાઈ બે એક જ ખમીરના હતા. આઈ પણ જીવતરમાં આકરા વ્રત નિયમ કરનારા. એક નિયમ તો રોજ સૂરજના દર્શન કર્યા પછી જ આહાર પાણી લેવાનું. હવે એમાં એકવાર ચોમાસાની હેલી બેઠી, ઘનઘોર વાદળમાં સૂરજ દેખાય નહીં, દેખ્યા વગર રાઠોડભાઈને અન્ન નામ ખપે નહીં. એક દિવસ, બે દિવસ, એમ 21 દિવસ સૂરજ દેખાડો નહોતો ને આઈએ 21 અપવાસ ખેંચ્યા હતા. એવી બહેનના સંસાર ત્યાગી ભાઈ રામસ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઉતરી ગયા હતા. સંસારની ગાંઠો એને રહી નહોતી, પણ એણે બહેનના કલ્પાંત સાંભળ્યા ને ભાણેજના ઉધામાં દીઠા. આઈએ ભાઈને છાનામાના કહ્યું કે આ છોકરો ક્યાંક કટકા થઈને ઉડી જશે, એનું દલ દુનિયામાં જંપતું નથી. રામસ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લીધો. આખો દિવસ મામો ભાણેજ બે ખેતરમાં જઈ હાથો હાથ ખેડનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાવે. રામ છેટો બેસીને સાંભળ્યા કરે. મામા એને એક ધ્યાન થઈને બેઠેલો દેખી સમજે કે રામ ગળે છે, સંસારમાં ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે, પણ મામા ભૂલતા હતા. રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઉલટો જ ઉપદેશ તારવતો હતો. રામાયણ અને ગીતામાંથી તેના કાન તો વીરતાના, વૈરાગના, મરવા મારવાના જ સૂર સાંભળી રહ્યા હતા. પ્રકરણ 4. ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ, જાતનો કુંભાર, પણ ઘેર જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડના મુખી પટેલ એટલે તો ઘેર દોમ દોમ સાહેબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાને બહેકાવી નાખ્યો હતો. સરકારમાં એની 1000 જાતની ખટપટો ચાલતી જ હતી. અમલદારોને ડોસો કુલકુલા કરાવતો એટલે ડોસાનો બોલ ધર્મરાજાના બોલ જેવો લેખાતો. અને કેટલાના નિશાજા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા. ડોસો ગરીબ દાંડિયાને દાડી ન ચૂકવે અને પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજા ચિઠ્ઠી લેવા આવનારા પાસેથી પાવળું પાવળું લાંચ પડાવે. અરે ડોસાએ તો કુટુંબીઓને ક્યાં છોડ્યા હતા? હગાની જમીનોની ફારમ ડોસો પોતે છ ન મનો ભરે જતો, અને એમ 5-7 વર્ષની ફારમ ચડાવીને પછી સગા જ્યારે હામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાને બાવા બનાવતો. કેવો હૈયા વિહોણો! પોતાના સગ્ગા દીકરા સૌજીએ અફીણ ખાધું, પોતાને ને દીકરાને મનમેળ નહોતો, તેટલા સારું એણે અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા સૌજીનું એણે એ રીતે કમત કરાવ્યું હતું કે સૌજી રામનો ભેરુ બંધ હતો. એક દિવસ સવારને ટાણે ડોસા પટેલના આવા ધમરોળ ચાલી રહ્યા છે, પણ કેટલા કેટલા દાદ લેવા આવનારા ગરીબોને ડોસો ગાળો આપે છે, ન કહેવાના વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો, ફાટતે મોએ એણે બાઈને ધમકાવી કે રાંડ ડાકણ, ગામ આખાના છોકરાના મંતર જંતર કરવા જા, અને મારો છોકરો ભરાઈ ગયો ત્યારે કેમ ન આવી? ધોળા લુગડા પહેરીને ગરીબ મોઢે એક જોગણ જેવી લાગતી બાઈ ઊભી હતી. એણે જવાબ દીધો, ડોસા ભાઈ, મને ભેખને આવા વેણ? વિચાર તો કરો બાપ, હું નથુરામજી જેવા સાધુ પુરુષનું છોરું, હું રાધાબાઈ, મારે માથે આ વીજળી કાં પડે? ત્યારે કેમ નહોતી મરી? બાપુ, મારું મન નહોતું વધ્યું, મને ભવિષ્ય માઠું કળાતું હતું, આવરદાની દોરી સાંધવાની મારી સત્તા થોડી હતી. ભાઈ, તું ડાકણ, તું જ મારા બાળકને ભરખી ગઈ! એટલું બોલી ડોસો ઉઠ્યો. થાંભલોની વચ્ચે રાધાબાઈ સાધવીને એણે પરોણે મારી. મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહવાથી ઢગલો થઈ અને નીચે ઢળી પડી. ડોસાની સામે દ્રષ્ટિ ઠેરવીને એણે કહ્યું, ડોસા પટેલ, એ બે થાંભળે વચ્ચાળે તારું મોત થશે, તે દિવસ સંભાળજે. એમ કહીને એણે ચારેય કોર નજર ફેરવી આગે ઉભેલા એક જુવાન ઉપર એની મીટ ઠરી. એ જુવાન રામ હતો. રામના મનમાં રટણ ચાલવા લાગ્યું કે જીવ્યું ધિક્કર તેનું છે. રામ જાણે કે પોતાની નોંધપોથીમાં હિસાબ લખે જતો હતો. ડોસો રામ તરફ પડ્યો, કેમ આવું થયું છે આપા રામ? ડોસા કાકા, મારો આખો ખળવો જપ્તીમાં સીધ જમા કરો છો, પછી મારે ખાવો શું? તમારા બાપના એ પ્રતાપ છે આપા રામ, પટેલ બોલ્યો. ડોસા કાકા, મારા બાપને હવે સીધ સંભાળો છો, મને જવાબ આપો ને કે મારું ખળવું સીધ જપ્તી ખાતે જમા કરો છો, મારે ખાવો શું? ખાવો ચોરી લૂંટીને, બાપ દાદાનો ધંધો છે, તમારે શી લાજ શરમ? ચોરી લૂંટ? પરસેવો પાડીને નહીં ખાવા દો તો પછી ચોરી લૂંટે જ મન ચડશે ને ડોસા પટેલ? હા, ઝટ કરો, એટલે સરકારની તુરંગના સોના સાંકળા તૈયાર છે. તમારા સારું આપા રામ, જાઓ કરો કંકુના. ડોસાની ઓસરીએથી ઉતરીને રામ પાછો વળ્યો અને ઘેર પહોંચ્યો. તેટલી વારમાં એને કંઈક વિચારો આવી ગયા, આ મારો બાપુકો મૂળ ગ્રાસ, એના ઉપર જપ્તી બેઠી? હું લોહી પાણી એક કરીને પામ્યો તોય ખળામાંથી ખાવા પૂરતો ન રહેવા દીધું. હું ગ્રાસિયો, બીજી મજૂરી કરવા ક્યાં જાઓ? મારે રંડવાળ માને શું ખવડાવું? આ બધું કરનાર કોણ? વાવડીનો પટેલ, વાવડીનો રણી ધણી, વાવડીનો ગાયકવાડ, ગામે ગામના પટેલો ગાયકવાડીના જુજવા રૂપ. આવા અસત અને કૂડ ઉપર ચાલતા અમલમાં પીલાવા કરતા તરવાર ધવેડીને ચોડે ધાડે ખાવાનો જૂનો સમો શું ખોટો? સાચા ખોટા કંઈક વિચાર કરી રામને હૈયા રમી ગયા. ડોસો એની નજરમાં જડાઈ ગયો. ખેડ મેલી રામ પાછો રઝળવા માંડ્યો. એ ડોસાને પાયે એને આ અનોખી ગાયકવાડી ખટકી એનું માથું ફરી ગયું. એમાં એણે દાજે ભરાઈને ગામના એક સરધારા કુટુંબને માર્યો, મુકદ્દમો ચાલ્યો ને રામને 3 મહિનાની ટીપ પડી. ધારીની સુરંગમાં રામને પૂરવામાં આવ્યો. ત્યાં પલટણના સિપાહીઓમાંથી એક પહેરગીર સાથે એને હેત બંધાણું. પહેરગીર રામને છુપી ખાતર બરદાસ્ત કરતો હતો. રાતે કે દિવસે જ્યારે બે ભેગા થાય ત્યારે બે છુપી છુપી વાતો કરતા હતા. રામ તો ત્યાંથી જ પોતાની વેતરણ અદવી દીધી. પહેરગીર કોણ હતો? ગોંડળ તાબે અમરાપર ગામનો કાઠી, નામ ગોલણ વાળો. ગોંડળની હદમાં એક ખૂન કરીને ગોલણ અહીં નોકરીમાં પેસી ગયો હતો. રામને એણે કહી દીધું કે મારે બારા નીકળી જવાનું મન છે, જરૂર પડે તો તેડાવજો. 3 મહિને છૂટીને રામ બેવડો દાજ ભર્યો બહાર આવ્યો. પ્રકરણ 5. રામને કહેજો હું થોડા દિની મહેમાન છું, એકવાર આવીને મને મળી જાય. આ રાઠોડભાઈનો આ સંદેશો રામને જૂનાગઢમાં મળ્યો. ગોલણે ધારીથી રાજીનામું દઈ જૂનાગઢમાં ઉપરકોટની નોકરી લીધી. ત્યાં એનો તેડાયો રામ સંતલસ કરવા ગયો હતો. આઈનો મંદવાડ સાંભળીને અંતરના ઊંડાણમાં કંઈક હરખાતો અને કંઈક દુનિયાની હેતપ્રીતને લીધે દુઃખ પામતો રામ ગોલણને ભેળો લઈ વાવડી આવ્યો. આઈની પથારી પાસે બેસી દીકરો દિવસ રાત ચાકરી કરવા લાગ્યો. આઈ રાઠોડબાઈનું જાજરવાન શરીર હવે ફરીવાર ઊભું થાય તેમ નહોતું રહ્યું. દીવો ધીમે ધીમે ઝાંખો પડતો હતો. અસલી જોગની કાઠિયાણીનો સાચો ચિતાર આપવા રાઠોડભાઈ સંસારના અનેક વિષ વલોવીને પી જઈ પચાવી અબોલ જીભે ગામત્રે જાતા હોય તેમ ચાલ્યા ગયા. માતાના પિંજરને ભસ્મ કરી રામ વાળો પણ મનમાં મોકળાશ અનુભવવા લાગ્યો. એની બે બહેનો બાબરિયાવાડમાં પરણાવેલી તે પણ આવી પહોંચી અને સંસારનું છેલ્લું એક કરજ ચૂકવવાનું આઈનું કારજ કરવાનું બાકી રહ્યું એની વેતરણ કરવામાં રામ લાગી પડ્યો. ભાઈ ગોલણ, રામ 4-5 દિવસે તપાસ કરીને બોલ્યો, તારી જરૂર પડશે ભાઈ. ઘરમાં વાલની વાળીએ ડોસા પટેલને પ્રતાપે રહી નથી, પણ આપણે કોઈ બચારા બાપડાને નથી કનડવા. મારવો તો મીર મારવો છે. છે કોઈ? હા, આખી ગીરની વસ્તીને ઠોલી ખાનારો તાંતણિયાવાળો મકનજી ઠક્કર ઘીના ડબ્બા ભરીને અમરેલી વેચવા જાય છે. આજ સાંજે આંબીએ તે દિવસે સાંજે ચલાળાની સીમમાં ધોળા કુવા પાસે બે જણાએ મકંજી ઠક્કરનું ગાડું રોક્યું. ગીરના અજ્ઞાન ભોળા માલધારીઓનું ચૂસેલું લોહી મકંજીના અંગ ઉપર છલકી રહ્યું હતું. મકંજીની 5 મણની કાયામાંથી પરસેવાના રેગડા ચાલ્યા. રામવાળો જાજે પંચાયતમાં ન પડ્યો. તરવાર ખેંચીને એટલું જ કહ્યું કે જીવતા જવું હોય તો 150 રૂપિયા રોકડા અને 1 ઘીનો ડબ્બો કાઢી દે, મારી આઈનું કારજ કરવું છે. મનજી ઠક્કરે આ હુકમ ઉઠાવવામાં બહુ જ થોડી વાર લગાડી. એને તો એ હામ હતી કે જીવતા હશો તો 150 રૂપિયા 8 દીમાં જ ગીરમાંથી લોહી લેવાશે. ગીર દૂજે છે ત્યાં સુધી લુવાણા ખોજાને વાંધો નથી. આ ગાડું હાંકી ને મકનજી અમરેલીને માર્ગે પડ્યો ને રામ ગોલણે વાવડીનો કેળો લીધો. બે પક્ષ પોતપોતાના મનમાં ખાટ્યા હતા. પ્રકરણ 6. બેન માકબાઈ, અહીં આવો. કેમ રામભાઈ? લાખુભાઈ બેન ક્યાં? એને બોલાવીને બે જણીઓ અહીં આવો, મારે કામ છે. બે બહેનો ઓરડામાં આવી. મા જેવી માના વિજોગમાં આંસુ હજુ બે બહેનોની આંખમાંથી સુકાણા નહોતા. ભાઈના મનસુબાના ભણકારા પણ બેને હૈયે બોલી ગયા હતા. ભાઈ શું કરી રહ્યો છે તેને ગમ પડતી નથી, ત્યાં તો આ બે બહેનો એ ઓરડામાં શું જોયું? ઘરને તમામ ઘર વખરીના બે સરખા ઢગલા પડી વચ્ચે ભાઈ ઉઘાડે માથે બેઠો છે. ઘરની ભીંતો ઉપરથી ચાકડા, ચંદરવા, ઘરના ગોદડા, ગાભા, ખૂણે ખૂણે પડેલી નાની મોટી જણસો, જે કંઈ હતું તે તમામ ઉસરડીને ભાઈને ઢગલા કરેલા. બે ઢગલાને સરખા વહેંચવાનું ધ્યાન એટલે સુધી પહોંચાડ્યું છે કે એકમાં તાવીથો તો બીજામાં કડછે મૂક્યા છે. ભીંતમાંથી ખીંટીઓ પર ઉતારીને ઢગલા પાડેલા ભાગ બે પડતી વહેંચી નાખી એની વચ્ચે વિખરાયા ઓડિયાવાળો કરડો કુમળો કેરીની ફળ જેવી મોટી રૂપાળી આંખો પણ રાતે જોડ આંખીવાળો સાત કોટનો એક જ ભાઈ બેઠો છે. એકબીજી સાથે સંકોડાઈને ઉભેલી બે બહેનોને ભાઈએ કહ્યું, બે જણીયું એક એક ઢગલો ઉપાડીને ભરી લ્યો ગાંસડીયું, બહેલોથી ઉપાડી ન શકાયું, બહેનોથી બોલી ન શકાયું. થંભીને બે જણીઓ ઊભી રહી ગઈ. ઝટ ઉપાડી લ્યો, રામે ફરીવાર કહ્યું. જાણે કે ગળાની અંદર સંસારની તમામ મીઠપને ભરડી નાખવા રામ મહેનત કરી રહ્યો છે. નાનેરી બેન લાખુબાઈનો સાદ તો નીકળી જ ન શક્યો. મોટેરી માકબાઈએ નીતરડે આંસુડે આટલું જ કહ્યું કે ભાઈ બાપા આમ સીધ કરી રહ્યો છો, અમારી દ્રશ્ય જ સંચોડી દેવાય છે. રામભાઈ તમારે અટાણે રોવાનું નથી, આ લઈ લ્યો છો કે ગામમાંથી બામણોને બોલાવું? ટાટા બોલ રહીને રામ બોલ્યો. મલેરના પાલવ આડે આંસુડાની ધારો છુપાવતી બહેનોએ ભાઈની બીકે છાનું છાનું રોતા રોતા બે ઢગલાની ગાંસડીઓ બાંધી લીધી. ઘરમાં કાંઈ જ ન રહ્યું. જે ઘરને આંગણે ત્રણ ભાંડેડા બાળાપણની રમતો રમ્યા હતા તે ઘર આજે મુસાફરખાનું બની ગયું. ખાલી ઘરમાં રામ આનંદથી આંટા દેવા લાગ્યો. સીમમાં જેટલી જમીન બાકી હતી તે શેલ નદી વચ્ચે આવેલા બુઢ્ઢાનાથ મહાદેવની જગ્યામાં અર્પણ કરી દીધી. પછી એણે ગાડું જોડ્યું, બે બહેનોને ગાડે બેસાડી બાબરિયાવાડમાં એને સાસરે મૂકી આવ્યો. માકબાઈને કાતરે પહોંચાડી અને લાખુબાઈને સોખડે બહેનોના સાસરિયાવાળા વરુ દાયરાને છેલ્લા રામ રામ કરીને પાછો વળી આવ્યો. છેલ્લે ગાંઠો છૂટી ગઈ. ઘરમાં આવી ને એકલો ઘોર આનંદથી બોલી ઉઠ્યો કે આમાં કાંઈ મારું નથી, આ તો શમશાન છે, શમશાન. પ્રકરણ 7. આ કાતરિયો વાળા ભેણીઓ કમ છે. ધારગણી ગામના કાઠી દેશાવાળાના કારજમાં લૌકિકે આવનાર કાઠીનો દાયરો મોટા ફળિયામાં લીમડાને છાંયે બેઠો છે, કહુંબા લેવાય છે. ને ભય દાયરાની વચ્ચે વચ્ચોવચ્ચ બેઠેલા એક અડેખમ બુટ્ટા બાબરિયાએ એક પડખે વિરાસન વાળી ને વાંકોટડા થઈ અંબાઈ રંગને લુગડે બેઠેલા બે જુવાનો સામે જોયું ને આંખે નેજવું કરી, એટલે કે આંખો ઉપર હાથની ચાજલી કરી, જાણ્યા છતાં અજાણ્યા થઈને અસલી ભાષામાં પૂછ્યું, કાતરિયો વાળા ભણ્યો કમણ છે? કાતરા રાખનારા બહાદુરો કોણ છે? આપા સાવ જ ઢાંખડા. બેમાં આ નાનેરા વાવડીવાળા રામભાઈ છે ને મોટેરા અમરાપરના ગોલણવાળા છે, કોઈ કે ઓળખાણ કરાવી. ઠીક, ભણી કાતરિયો રીડ્યું લાગે છે. હો ભાઈ, જુવાનો સુરવીર કળાતા છે. હો ભાઈ, દીપડિયા ગામના બાબરિયા સાવજ ઢાંખડાના આ મર્મમેળ સાંભળીને રામ ને ગોલણ એકબીજા સામે ખસિયાણે મોઢે જોઈ રહ્યા છે. પોતાની ઝીણી ઝીણી ઉગેલી દાઢીને કાતરી કહેવાતી સાંભળીને બે મનમાં સમસમે છે. રામની આંખમાં લાલપ તરવરવા લાગી. એણે બાબરિયા સામે નજર નોંધીને પૂછ્યું, આપા વાવડી તો હર વખત આવો છો, છતાં મને ન ઓળખી શક્યા? ઘટ પણ છે ને ભા, એટલે ભૂલી ગયો. કાંઈ વાંધો નહીં બાપા, કોક દે અમારે વળી કાતરિયોમાંથી કાતરા થશે, નકર કાતરિયો તો ખરીઓ જ ના. દાયરો ઉઠ્યો. રામ અને ગોલણ વાવડી તરફ વળ્યા. રસ્તે રામ ફક્ત એટલો જ બોલ્યો કે ગોલણભાઈ, હવે તો કાતરીના કાતરા કરીને સાવજ ઢાંખડાને ફેર મળીએ ત્યારે જ આ મેળાની કળતર ઉતરશે, કાતરા થવાની વેળા હાલી આવે છે. રામભાઈ ગોલણે ધીરે જ દીધી. આ કાતરા કાતરીનો મર્મ એ હતો કે અસલના કાળમાં દાઢીના કાતરા તો એ જ જુવાન રાખી શકતો કે જે અણવાણે પગે ન ચાલે, પગપાળો ગામતરું ન કરે, સાથે આટો અને આવડદા એટલે અફીણ વગેરે અને એકાદ માણસ સાહે હકે, ઘેરે રોટલા આપે, દુશ્મનને કદી પીઠ ન બતાવે, પોતાનું નામ અમર કરવા જેવી વીરતા બતાવે, આ લક્ષણો વિનાની દાઢી તે કાતરી કહેવાય. આ રીતે રામને આપા સાવજનો ટોણો ખટકવા લાગ્યો. મૂંગો મૂંગો એ ઘર ભેળો થયો. પછી ગોલણને કારજે આવેલા કુબડાવાળા ગોદળ ને નાગ નામના બે ભાઈઓને તથા ટીમલાવાળા વિશામણને ભેળા કરી રામ ઘરની અંદર છેલ્લી વારની મસલત કરવા બેઠો. રામે વાત ઉચ્ચારી, કહો ભાઈ નાગ ગોદળ, હું તો ગળો ગળ આવી ગયો છું. તમને પણ કુબડામાં ભૂરો પટેલ સખે બેસવા દે એમ નથી, તો હવે 100 સવાદ લેવો બાકી રહ્યો છે. જેવો તમારો ને ગોલણભાઈનો વિચાર. ગોલણે કહ્યું, મેં તો ક્યારની રાખ નાખી છે, રામભાઈએ પણ હવે ભૂહી લીધી, તમારું મન કહો. અમે તૈયાર છીએ ને વિસામણ તું હું ભેળો, ત્યારે ઉપાડો માળા. દરેક સંગાથે બારવટે નીકળી વફાદાર રહેવાના સોગંદ ખાઈ સૂરજની માળા ઉપાડી અમુક દિવસે અમુક ઠેકાણે મળવાનો સંતલસ કરી અને હવ નોખા પડ્યા. સૌ પોતપોતાની તૈયારી કરવા ઘેર ગયા. ઠરાવેલે દિવસે રામ વાવડેથી નીકળ્યો. પ્રથમ ગયો ટીમ્બલે, વિસામણને કહ્યું, કાં ભેરું, હાલો ઉઠો. હે હે રામભાઈ, વિસામણ ગેંગે ફેંફે થઈ ગયો. આવા કોડણને ભેળો લઈ શું કરવું છે એમ વિચારી રામ ચાલી નીકળ્યો. કુબડે ગયો, જઈને હકલ કરી, નાગ ગોદળ ઉઠો, જે બોલો સુરત દેવળની, પ્રથમ હિંગળા જ પરસી આવીએ. પણ ખર્ચી જોશે ને તો કુબડા ભાંગીએ. આજ ભાગણ સુદ પૂનમ છે, હોળીના શુકન લઈ લેશું. ક્યાં જશું, અહીં તો ઓળખાઈ જશું. રાવણી જાણે ત્યાંની હોળી વખાણમાં છે, ઠઠ જામશે, એમાં કોઈ ઓળખશે નહીં, બોકાનિયું ભીડી લે. હું એજન્સીની હકુમતના રાવણી ગામને પાદર પૂનમની સાંજે જબ્બર હોળી પ્રગટાય છે. કુંડાળું વળીને માણસની મેદની ઊભી છે. ગામ લોકો પોતાના નાના છોકરાને તેડી હોળી માતાની ફરતા આંટા મારે છે. પાણીની ધારાવાળી દઈ અને કંઈક માણસો અંદર નાળિયેર રમે છે. એમ થોડી વાર થઈ ભડકા છૂટી ગયા. છાણાનો આડ લાલ ચટક પકડી ગયો અને ઘૂઘરી લેવાનો વખત થયો. ભાઈ ઘૂઘરી, એવા હાંકલા કરતા લોકો એકબીજાને ધકેલી આગનો ઢગલો ફોડવા ધસે છે. ત્યાં તો ત્રણ મુકાનીદાર જુવાનો લોકોની ભીડ હોંહરવા ધક્કા મારીને મોખરે નીકળી આવ્યા અને અગ્નિની આકારી ઝાળોને ગણકાર્યા વિના લાકડીએથી ઢગલો ફોડી અંદર ઊંડો ભારેલો ભાલિયો હાથ કર્યો. ભાલિયામાંથી પહેલવેલી ઘૂઘરી એ ત્રણેને ચાંખી પછી પાછા નીકળી ગયા. સૌ જોઈ રહ્યા પણ ઓળખી શક્યું નહીં, એ જણ ક્યાંના માળા ભારે લોટકા. એમ થોડીક વખત વાત થઈ ને ઠરી ગઈ. દુહાગીરો દુહા ફેંકવા લાગ્યા, લોકો દુહાની હલક ઉપર જામી વળ્યા. પ્રકરણ 8. હુતાશીણીના પડવાની રાતે કોઈ હરામખોરો રાવણી ગામના એક લુહાણાને માર મારી 1000 રૂપિયા લૂંટી ગયાની વાત ગામો ગામ ફૂટી છે. અને વાવડીનો ડોસો પટેલ વહેમાઈ ગયો છે કે આ રામ ગોલણ ક્યાં જઈ આવીને ઘરમાં બેસી ગયા હશે. બિલાડી ઉંદરને ગોતે તેમ ડોસો રામ ગોલણની ગંધ લેતો રહ્યો. પણ રાવણીની લૂંટ પછી 8મે દિવસે રામ ગોલણ ગોદળ અને નાગ કુંડલેથી ગાડીએ બેઠા થાન પાસે સુરજદેવળના થાનક ઉપર પહોંચ્યા. સુરજદેવળના થાનકે 81 ચોરાસી જમાડી 8 દિવસ સુધી કસુંબા કાઢ્યા અને પછી ગાડીએ બેસી કરાંચી ઉતર્યા. ત્યાંની પોલીસે શક ઉપરથી ચારેયને અટકાયતમાં લીધા. ધારી ગામના ફોજદારનો ખૂન કરનારા કરણ હાજા અને લખમણ નામે તહમતદારો હોવાનો પોલીસને વહેમ પડ્યો. એની પાસે એને રૂપિયા 700 અટકાયતમાં રાખ્યા. આ ચોરોએ કહ્યું કે ભાઈ, અમે કરણ હાજા અને લખમણ નથી, અમે તો વાવડીનો રામ, અમરાપુરનો ગોલણ વગેરે કાઠીઓ છીએ ને હિંગળા જ પરોસવા જઈએ છીએ. પોલીસ કહે, તો તમારો જામીન લાવો. અહીં પરદેશમાં અમારો કોણ જામીન થાય? એમ વિચાર કરતા રામને પોતાનો ઓળખીતો કાઠી દાનો કાળિયો સાંભળ્યો. એને ગોતી પોતાનો જામીન કર્યો. ઉપરાંત રામે પોલીસને પોતાના વિશેની ખાતરી માટે વાવડી ગામના શેઠિયા ઉપર કાગળ લખવા સરનામું આપ્યું. એમ કરી તેઓ છૂટ્યા. ચારેયને દાના કાળિયાએ જમાડ્યા, જૂઠાડ્યા. ચારેય ભગવા લુગડા રંગી અને હિંગળાજની જાત્રાએ ચાલી નીકળ્યા. જઈને જાત્રા જુવારી લીધી. ગોલણે કહ્યું, રામભાઈ, પોલીસે વાવડીમાં પૂછણ કરાવ્યું હશે અને આપણે જાણીએ છીએ કે જવાબમાં આપણા કેવા ગીત ગવાણા હશે, માટે હવે આપણે અહીંથી જ ભાગી નીકળીએ. પણ ભાઈ, રામે સંભાળ્યું, ઓલ્યો કાળિયો આપણો જામીન થયો છે, એ બિચારો નવાણિયો વચ્ચે કૂટાઈ જાય ને, આપણેથી ને દગો કેમ દેવાય? ચારેય પાછા કરાંચી આવ્યા. કાળિયા કાઠીને મળ્યા, પોતાનું પેટ દઈ દીધું. કાળિયો કહે કે ભાઈ, ભાગવું હોય તો ભાગે નીકળો, મારું તો વળી જાય તે થાય તે ખરું. ના 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 ભાઈ, રામ અક્કમ બન્યો, ચાલો આપણે પોલીસમાં જઈ તને જામીન ખતમાંથી મોકળો કરી દઈએ. પાછા પોલીસમાં રજૂ થયા. કાઠિયાવાડમાંથી એ કથા ખબર ન આવવાથી તેમજ બીજા કોઈ ગુનાની જાણ નહીં હોવાથી પોલીસે ચારેય જાત્રાળુઓને રજા દીધી. રૂપિયા થોડી વાર પછી લઈ જવાનું કહ્યું. ઘેર આવીને રામ કહે, ભાઈ, રૂપિયા ઘોળ્યા ગયા. હવે આપણે જટ આ દાના કાળિયાની ઉપરથી આપણો ઓછાયો આગો કરીએ. ઉપડ્યા. કરાંચીથી પાંચમે સ્ટેશને જઈને ગાડીમાં લાગુ થયા. ગાડી ચાલી જાય છે, જોખમ ઉતર્યું જણાય છે. ત્યાં તો આગલે સ્ટેશને પોલીસ આવી પહોંચી. ચારેયને અટકાયતમાં લીધા, કારણ કે વાવડેથી ડોસા પટેલનો તાર કરાંચી પોલીસ ઉપર આવ્યો હતો. તારમાં લખ્યું હતું કે એ ચારેય જણા રાવણી ભાંગ્યાના તહમતદાર છે, માટે ઝાલજો. બીજો તાર એજન્સી પોલીસનો હતો. અમારી ટુકડી કબજો લેવા આવે છે, તહમતદારોને સોંપી દેજો. ચારેયને કરાંચી લઈ ગયા. ત્યાંથી તેઓ એજન્સીના બગસરા થાણાવાળી પોલીસ ટુકડીને સુપરત થયા. ફરી ગાડીમાં બેઠા. આખે રસ્તે રામવાળાએ પોલીસ સાથે એટલી બધી સારાસારી રાખી કે પોલીસ ગાફેલ બન્યા. છેલ્લા દિવસે પરોઢિયે સૌને ઉતરવાનું સ્ટેશન કૂંકાવા ઢોંકડું આવ્યું. ગાડી ધીરી પડી. પછી રામે પોલીસને ઝોલે ગયેલા દીઠા. એટલે પોલીસની બંદૂક લઈ ને રામ ગાડી બહાર ઠેક્યો. પાછળ ગોલણ ઠેક્યો. નાગ પણ ઉતર્યો, એક ગોદડ રહી ગયો. ખસિયાણી પડેલી પોલીસ ટુકડીને ગોદડને લઈ બગસરે ચાલી ગઈ. કાઠિયાવાડમાં દસેય દિશાએ તાર છૂટ્યા. પ્રકરણ 9. સંવત 1970ના વૈશાખ મહિનાની અજવાળી દશમ હતી. મંગળવાર હતો. ઉજળો, અંગે લઠ અને ઊંચા કાંઠાનો ડોસો પટેલ તે દિવસ બપોરે વાવડીના થડમાં કણેર ગામે ડેલીનો આગળીઓ ધડાવવા જતો હતો. એના હાથમાં બાવળનો કટકો હતો. બજારે માણસો બેઠેલા તેમણે સહજ પૂછ્યું કે ડોસાભાઈ, અટાણે બળબતે બપોરે શી ઉપડ્યા? અરે ભાઈ, ઓલિયા કેસરિયા ઉતર્યા છે ને, તેની હટવું માણેક થંભ ઘડાડવા જઉં છું. ડોસાએ બાવળનો કટકો ઊંચો કરીને બતાવ્યો. ડોસા પટેલમાંથી પટેલની જીભમાંથી ધગધગતી મર્મબોલ વરસ્યો. બજારે બેઠેલા લોકો મર્મ પામી ગયા. કરાંચીથી રામ ગોલણની ટોળી પકડાઈ ગઈ. ગાડીમાંથી ભાગી છૂટી હતી. અને વાવડી ઉપર ક્યાંય તૂટી પડશે એવા ભણકારા ડોસાને બોલતા હતા. તેથી ડેલીના બંદોબસ્ત માટે એ આગળીઓ કરાવવા જતો હતો. ડોસાનું વેણ લોકોને તે દિવસ બહુ વહરું લાગ્યું. ડોસો નહોતો જાણતો મશ્કરીને સાચી માનનાર કાળ પોતાનાથી જાજો છેટો નહોતો. આંગળીઓ ઘડાવીને ડોસો પટેલ આવી ગયો. સાંજ પડી સીમાડેથી એક ગૌધણ ગામ ભળી મળ્યા. હજુ ગોધોલીને વાર હતી. તે વખતે શેલ નદીની મેખડમાંથી ત્રણ જુવાનો તલવારભર નીકળી પડ્યા. સડરાટ વાવડી ગામમાં દાખલ થયા. જેમ બજારને નાકે જાય તેમ તો પોતાના દુશ્મન દોશાના દીકરા માધાને ઉપેલો દીઠો. જુવાન માધો ખોજાની દુકાનેથી નાસ્તો તોળાવતો હતો. ખુલ્લી તરવારે રામને ભાળ્યો. ભણતા જ ઓ બાપ કે તો એ હળી દઈને ભાગ્યો. ઉભો રહેજો ટપલા, એવી ત્રણ પડીને રામે ઉઘાડી તરવારે વાંસે દોટ દીધી. બરાબર ડેલીમાં રામ આંબી ગયો. માધાને ઠાર મારવાનો તો ઈરાદો નહોતો, પણ જનોને ચડેલા બહારવટીયાએ માધાના અંગ ઉપર તલવારના ટોચા કર્યા. રીડા રીડ થઈ અને ડોસો પટેલ બે બાકડો બહાર નીકળ્યો. એને પોતાનો કાળ દીઠો અને ચીસ નાખીને એ ભાગ્યો. રામ એના ફળિયામાં પહોંચ્યો. એક જ પલક અને ડોસો નાઠાબારીએથી નીકળી જાત, પણ પાછળથી એના ચોરણાનો નેફો ઝાલીને રામે પછાડ્યો. ઝાટકા ઝીંક્યા, પ્રાણ કાઢી નાખ્યા. બરાબર એ જ ઠેકાણે, બરાબર એ જ બે થાંભલીઓની વચ્ચે ખંભાળિયાની જગ્યાવાળા સંત નથુરામની દીકરી સાધ્વી રાધાબાઈએ ડોસાના પરોણાની પ્રાછટો ખાઈને ડોસાનું કમોત વાંચેલું. મારીને જુવાન બહારવટીઓ કળ ભૈરવસો ઉભો રહ્યો. દુશ્મનની અલમસ્ત કાયાએ લોહીના પાટોડા ભરી દીધા હતા. તેમાંથી એણે લોહીનું તિલક કર્યું. જય સૂરજની બોલતો નીકળી પડ્યો. પાછળ ગોલણ ને નાગ ચાલ્યા. નીકળે એ પહેલાં તો એ બનાવ આખા ગામમાં ફૂટી ગયો હતો. નીકળતા રસ્તે ફૂઈનું ખુરડું આવ્યું. તાજા દોહેલા દૂધનું બોઘણું ઝાડી ફૂઈ ઊભા રહ્યા હતા. ત્યાં સાદ સંભાળણો, ફૂઈ નારણ, નારણ બાપ મારા વિશામાં બહુ ખોટું કર્યું, ગજબ કર્યો રામ. રામ કંઈ ન બોલ્યો, ચાલવા માંડ્યો. ત્યાં ફૂઈએ કહ્યું, થઈ તે તો થઈ બાપ, પણ હવે છેલ્લી વારનું મારા હાથનું દૂધ તો પીધો જઈશ. લાવો ફૂઈ. આખું બોઘરું ઉપાડી લીધું. ઘટક ઘટક ઘટક, આખું બોઘરું રામને ગોલણ બે ઘટઘટ આવી ગયા. ફરીવાર ફૂઈ નારાયણ કહ્યું. ફૂઈએ દુખણા લીધા. 25 વર્ષનો રામ પોતાના મનોરથ માર્ગે ચાલી નીકળ્યો. તે વેળાએ વાવડીના સીમાડા ઉપર વૈશાખ સુદ દશમનો મંગળવાર ચારેય છેડે અથમતો હતો. વાવડીમાં ગૌધણ પેસતું હતું અને ભાઈ વિહોણી બહેનના જેવો રાગ કાઢી ઘેટાના બાળ ભરવાડોની ઝોકમાં રોતા હતા. હવે ગોલણ હવે કુબડે, ડોસાને ગુડ્યો તેમ ભૂરાને ગુડવા. બરાબર હાલો ઉપડ્યા કુબડે. રાતે ભૂરા પટેલને ગોત્યો, પણ ભૂરો પટેલ ઘેર નહોતો. ભૂરો પત્રે પટેલ માતબર ખેડૂ હતો, પાક્કો મુસદી હતો અને ગાયકવાડી મહાલ પંચાયતનો ઉપાધ્યક્ષ હતો. એ બહાદુર નર બંદૂક પણ બાંધી જાણતો. એ વસ્તીને પીડનાર નહોતો. લાગે છે ફક્ત નાગ ગોદડની સાથે એને લેણ દેણની તકરાર ચાલતી હશે, તેથી જ આજ નાગ ગોદડ રામને એને માથે લઈ આવેલા. પાછા ચાલ્યા. બારવટીયા બાવાવાળાનું રહેઠાણ જમીનો ધડો નામે ઓળખાયો છે, ત્યાં આવ્યા. ત્યાંથી ગીર જેતલસર બાવાવાળા બારવટીયાને નેખમે, ત્યાંથી ચાલીને કનડે ડુંગરે. કનડા ઉપર એક અઠવાડિયું રહ્યા. ગીરમાં આવ્યા. ટોળી બાંધી રામ ગોલણ ગોદળ નાગ હરસૂર તગમડિયો વાલેરો મકવાણો રામ ભીસરિયો મવાલી ખાં પઠાણ એમ 9 જણનું જૂથ બંધાણું બિલખા ગામે જઈ ત્યાંના એક કાઠી દરબારનો આશરો લઈ હિંગળાજની જાત્રાનો ભગવો ભેખ ઉતાર્યો. 84 જમાડી અને કેસરિયા પહેર્યા. રામ તે દિવસે કાંડે મીંઢળ બાંધી વરરાજા બન્યો અને 9 જણાની જાન જોડી મોતને માંડવે તોરણ છબવા ચાલી નીકળ્યો. તે દિવસ એની અવસ્થા વર્ષ 25 જેટલી જ હતી. પ્રકરણ 10, અષાઢ સુદ 11 હતી અને શુક્રવાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવિંદપરા ગામમાં દીવે વાટીઓ ચડી હતી. ગૌધણ ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પણિયારી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. પાણી શેરડે કોઈ રેડિયું ખેડ્યું ઢોર અવેડા ઉપર ઊભું હતું. તે વખતે 8 જણની ફોજ ભેળો રામ ગોવિંદપરાને પાદર આવી ઊભો રહ્યો. ગામમાં પેસતા પહેલાં રામે કહ્યું, એલા ભાઈ ઊભા રહો, હાર બંધ, હું ગણતરી કરી લઉં. એમ કહી રામ માણસો ગણવા લાગ્યો. 1, 2, 3, 9 અને 10ની સંખ્યા થતાં રામ ચમક્યો. એટલે આપણે તો 9 છીએ ને? રામભાઈ ફેર ગણો તો. 1, 2, 3, 4, 9 ને આ 10, આમ કેમ? ઠીક ઠીક, કાંઈ નહીં કાંઈ નહીં, હાલો છાનામાના, 10મો સૂરજ, સૂરજ આપણે ફેરે છે. એમ સમજી સમજાવી અને રામે શ્રીફળ કાઢ્યું. એમ સમજી સમજાવીને રામે શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની દેરીને ઓટે શ્રીફળ વધે રહ્યું અને ધોળો ફૂલ જેવો ગોટો નીકળ્યો. હા બસ, સુકન પાક્યા, હાલો હવે. ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલી ગામની બજાળમાં ટહેલવા લાગ્યો અને 8 જણાને કહ્યું કે તમે લૂંટ કરો, પણ આટલી ગાંઠ વાળજો. લૂંટ કરવામાં કોઈ બાઈ બેન દીકરીને અંગે અડશોમાં, એના ડીલને માથે હજારોનો દાગીનો પડ્યો હોય ને તોય જીવ બગાડશોમાં, નહીં કે રામ ગોળીએ દઈ દેશે. હા, બાકી વિના કારણ કોઈનો જીવ લેશોમાં, મારકૂટ કરવામાં મર્યાદ ન છાણજો, નીકર ગાયકવાડીને ડોલાવી શકાશે નહીં અને સૂરજ આપણી ભેળો હલશે નહીં. એ બધા નિયમો પડાવવા માટે રામ ચોકે ભરતો ઊભો. ભેરું લૂંટે ચડ્યા, બે પટેલોને મારી ઘાયલ કર્યા, 4000 રૂપિયા લઈ ચાલ્યા ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જે બોલાવી તે દિવસ તારીખ 3/7/1914 હતી. એ જ રાતે ખોડ પર ભાંગ્યું. પછી તો ગામને પાદર પોતાની જણની સંખ્યા ગણી સુકન જોવાની રીત થઈ પડી. 10 ગણાય તો જ હનુમાનને શ્રીફળ વધારી ગામમાં પેસે, નહીં તો સૂરજની ના સમજી ચાલ્યા જાય. જતા જતા ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં, કે જ્યાં પેદલ પલટણ રહે છે, ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઉગ્યા ચિઠ્ઠી વંચાણી, અંદર આવી મતલબનું લખ્યું હતું, અમુક અમુક ગામો મેં રામ વાળે જ ભાંગ્યા છે, બીજા નવાણિયાને નાહક કૂટશો નહીં, ગરાશિયા ઉપર એક આની વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો, નહીં તો રાજ બદલો થવો તો કઠણ છે, પણ ધોળા દિવસે ધારીને ચૂંથી નાખીશ, લખીતન રામ વાળો. ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી, પણ બારવટીઓ તો રોજે રોજ ગામડા ભાંગતો ગયો. ધારી અને અમરેલી જેવા પોલીસ તેમજ પલટણના માતબર મથકો પણ બારવટીયાથી બી ગયા. ગામના ગઢના દરવાજા વહેલા વહેલા બંધ થઈ જવા તેના દુહા જોડાણા. ધારી અમરેલી ધ્રુજે ખાંભા થરથર થાય, દરવાજા દેવાય રોંઢે દીએ રામડા. હે રામવાળા, તારા ભયથી ધારી અમરેલી અને ખાંભા જેવા મોટા ગામ થરથરે છે અને સાંજ પડતા પહેલાં તો ગામોના દરવાજા બીડાઈ જાય છે. ખોડાવડ ગામમાં છગન મહારાજ નામે એક વટલેલ બ્રાહ્મણ હતો, બેકી ગયો હતો. ઘરમાં 3 તો કોળણો બેહાડી હતી. પૂરા હથિયાર બાંધીને હરતો ફરતો અને બોલતો કે રામવાળો, મારા સા હિસાબમાં આવે તો ફૂંકી દઉં. એક રાતે છગન ખાટલો ઢાળી ફળિયામાં પડ્યો છે, પડખે જ ભરેલી બંદૂક પડી છે, એમાં ઓચિંતો રામવાળો આવ્યો. એકલો આવીને ખાટલા પાસે ઊભો રહ્યો, હાંકલ કરી કે ઉઠ એ વટલેલ, માટી થા. છગન ઉઠ્યો, બાગલો જેવો બની ગયો. રામે ફરી ત્રાડ દીધી, લે બંદૂક, હું રામવાળો, છગનને જીભ ખીલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. જોંટ મારે ને રામે તેની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનને રખાત કોળણો ઊભી થઈ રહી હતી. તેને રામે કહ્યું, પગમાંથી કટલા કાઢી નાખો જટ. કટલા કઢાવ્યા પછી રામે છગનને પૂછ્યું, બોલ તુંથી શું બનવાનું છે? કાંઈ જ નહીં બાપા, હું ભૂલ્યો છું. આ લે તારી બંદૂક ને આ તારી કોળણોના કટલા. તું ઉતરી ગયેલ તોય ઓતમ ખોળીએ ઉતરેલ છો ને, એમ સમજીને જવા દઉં છું. છગનના થરથરતા હાથમાં બંદૂક આપીને બાર વટ્યો ચાલ્યો ગયો. જળજીવડી ગામે આવ્યા. પોલીસ પટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસ પટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લૂંટવું હોય તો તૈયાર હતું, પણ રામ ન રોકાણો. ઓચિંતી ઓસરીની ખીટી એની નજર પડી. એણે કહ્યું, ભાઈ નાગ, પટેલની ઓલી બંદૂક ઉપાડી લે. ફક્ત બંદૂક લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રકરણ 11. ચકોહરને ડુંગરે અષાઢ મહિનાને ટાઢે બપોરે આવો સંતલસ થાય છે. 100 વાતે મારે તમને ઇંગોરાળાનું ગામતરું કરાવવું. રામભાઈ, ઇંગોરાળે તો મારાથી કેમ જવાય? આપા હમીરવાળા, તમારા જ ભાંડુ આલાવાળાને ત્યાંના જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાડ્યો છે. આપણે ઉઠીને એની કાઠીની ચોકી ચૂંટશું. રામભાઈ, આલાવાળો ત્યાં નથી અને હું તમને સૌને ધરવી દઉં એવું ગામ છે ઇંગોરાળા. સોનું રૂપું નથી જોઈતું આપા હમીર. રામ ચડ્યો નહીં. ખેર ભાઈ, સોના રૂપા સાટું નહીં, પણ જુલમના કરવાવાળા એ જૂઠા ઠક્કર અને મૂળ જે ઠક્કરનો અકેકાર રામ ઉઠીને તું નહીં અટક્યાવ તો બીજું કોણ અટકાવશે? તપાસ્ય તપાસ્ય ભાઈ. ઇંગોરાળાના એ ઠક્કરોના ચોપડામાં એકવાર આવેલો એકય કાઠી કે કણબી આ જન્મે કેદી બારો નીકળી શક્યો છે? અને રામનો ચહેરો બદલ્યો. ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજ ખાવ વેપારી તરવર્યો. હમીરવાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યું. અને ભાઈ, અમારી નાની ધારીના હવાલ તો નિહાળ્યા, જૂઠો અમારો કાળ નીવડ્યો. નાની ધારીને ફોલી ફોલીને ખાધું. એના કૂડ, એના દગા, એની મેલી કળવકળ. બસ આપા હમીર, રામ વચ્ચે બોલ્યો, હાલો ઇંગોરાળું ભાંગવું છે. માયા સાટું નહીં, વ્યાજ ખાવના રગત પીવા સાટું. હાલો ભાઈઓ. ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઉતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઊભા ખડ ચરે છે. તે વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું, કાં ભાઈ મેર્યું, શું ધાર્યું? આ ડાંગ ફગાવીને તમારે હાથે તરવાર બાંધી લેવાનું, પછી બરડો મલક સાંભળશે નહીં ને? રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહીં ને? આ તો બાર વટું છે હો ભાઈ, પારખું કરી જવો. નીકર બંધો કે દેજો ને. મેરું રબાઈએ જવાબ દીધો, ઠીક હાલ ત્યારે ભેળા. જે મેરું રબારીએ આખરે બાર વટીયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે મળ્યો. ન વતા તેના 10 થયા. નાની ધારી ગામનો હમીરવાળો ટોળીને લઈ ઇંગોરાળા ઉપર ચાલ્યો. સાંજની રૂંઝીઓ રડી ગઈ છે. આઘા આઘા ગામડાની વચ્ચે ઉજ્જળ નેરા ખાતરાથી ભરેલી ખાવ ખાવ કરતી એકાંતમાં એક ભર જુવાન અને દેખાવડે કુંભારણ ગધેડું હાંકીને હાલી આવે છે. અચિંતું એને અસુર થઈ ગયું છે. મુલકમાં જુવાન બાઈ માણસ કવેળાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારો કરતા પણ વગડો વહરે અવાજે ચાંદુડિયા પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવાવ ગામને સીમાડે 8-10 લાંબા કાળા પડછાયા દીઠા અને થડકી. થોડીક વારે વાતોના સૂર સંભળાણા. બાઈ ગધેડાથી અળગી હાલી. તેને બદલે હવે એને માથે હાથ મેલી હલવા લાગી. ઘડે થઈ ત્યાં પગલા બોલ્યા. અથમતી સાંજના અંધારા અજવાળા વચ્ચે 11 અંબાઈ રંગના બોકાનીદાર બંદૂકિયા દાઢીયાળા આદમી દેઠા. ગધેડે ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડી કેળાને બીજે કાંઠે ઉતરવા લાગી. તે વખતે રામવાળાએ ટવકો કર્યો, બેમાં બેમાં ભાગીમાં બોન ભાગીમાં, એ તો હું રામભાઈ છું, ઉભી રે બાપા, હું બેઠે તને કોઈની ભે ન હોય. કુંભારણ અટકી ગઈ. આ ઘેરું એનું ગધેડું કાન માંડીને ઊભો રહ્યું. રામે પૂછ્યું, ક્યાંને છો બોન? ગઢિયાની ભાઈ. જાતે કેવી છો? કુંભાર. ડોસા પટલની નાતની? ફકર નહીં. તમે બેન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે બેટા, રામનું કાપડું. ખિસ્સામાં હાથ નાખે મુઠ્ઠી ભરી કુંભારણ બહેનને બાર વટીયાએ કાપડું દીધું. હાલી જા તું તારે, કોઈ તારું નામ ન લે, કોઈ કનડે તો કહેજે કે રામભાઈની બોન છું. જુવાનડી અને ગધેડું ગઢીએ ચાલ્યા ગયા ને રામની ટોળી બરાબર રાતના 10 અને 11 વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઉતરી. અષાઢ સુદ 11 રાત હતી. વાદળાની ઘટામાં ચાંદો દટાઈ ગયો હતો. દેદમલ નદીને ઊંભે કાંઠે ઇંગોરાળા ગામ પાઘડીપને પથરાઈ ગયું. નદીને કાંઠે જ ગામના ઝાંપા બહાર સરકારી ઉતારો છે, અંદર દીવો બળે છે. નિયમ મુજબ બારવટીયામાંથી 4 જણ ઉતારા ઉપર દોડ્યા. ઓરડાના બીડેલા કમાડ ઉપર પાટો મારી સાદ પાડ્યો કે ઉગાડો, કોણ છે એ બેવકૂફ? અંદર બેઠેલા એ કમલદારે કંટાળીને પૂછ્યું, ગિસ્તવાળાને તો કાંઈ અક્કલ જ નથી, ત્રાસ કરે છે ત્રાસ. પટેલ, કાલે તુમાર લખીને લખો પોલીસ ખાતા ઉપર. બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસ ખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જ હંગામી ગિસ્ત આવવાની હતી. એ ઓસાણ પર જઈ બિચારો મરાઠો તજવીજદાર આવું બોલતો હતો. પણ બારણે ઉભેલા બારવટિયા એ ગાળો પોતાને દેવાથી માની ખીજાયા. જોરથી પાટો મારી બાયણા તોડ્યા અને અંદર ગયા. અમલદારની પાસે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારિયાથી ઠેકી દેદબલ નટીમાં ઉતરી અને વયા ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બારવટિયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી. બહાર નીકળી ઝાંપે હનુમાન અને શ્રીફળ વધારી ગામમાં ગયા. એક આદમી મળ્યો, માથે ગુદડાનો ભારો છે. બારવટીએ પડકાર્યો, વરેલા કોણ છો? એ તો નાનજી કોટવાળ. આ જુઓ ને ભાઈ, તમારા પાપમાં ઘેર જઈ બાયુને ગાળ્યું અને છોકરાને નિહાપા નિહારી તમારા હારું પાગરણ વેઠે ભેળવું કરું છું. તમે તો ગામડાનો દાટ વાળી નાખ્યો ભાઈ. કંટાળેલા કોટવાળે માન્યું કે પોલીસ પાર્ટી છે. બારવટિયા જાણે કે એ અમને ગાળો દે છે. અને થપાટ મારી ચૂપ રાખી કહ્યું, હાલ અમારી ભેળો. સડરાટ બારવટિયા એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઉભા રહ્યા. એક લાંબો સાધ પડ્યો, ઉગાડજો. ડેલીના ઊંડાણમાં આગે આગે મોટું મોટું ફળ્યું હતું. 2-3 નોખ નોખી ઓસરીએ ઓરડાયા હતા. ને ઓસરીમાં જૂઠો ને મોજી નામના 50 વર્ષ ઉપરની અવસ્થાના 2 ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીત પ્રમાણે જૂઠો ને મોજી મસલત કરતા હતા કે ક્યાં ક્યાં કળને કેમ ફાંસલામાં લેવું, કોને ગળે વ્યાજની દાવાની જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરવવી, કોના ખોઈડા નવા ચણાય છે અને કેમાંથી ક્યું ખોઈડું કેટલે વર્ષે આપણા થાલમાં આવી શકે તેમ છે, આવું આવું એ લોકોનું રટણ હતું. ડોસાના કાવતરા ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો. ફરી અવાજ આવ્યો, ઉઘાડો. ચત્રભુજ ઉઠ્યો. ત્યાં તો જૂઠા ડોસા કહે કે ના તું નહીં, બારવટાનો સમય છે, ડેલીએ કોણ હોય કોણ નહીં હું જાઉં છું જૂઠાએ ડેલી ઉગાડી પાણીના પૂરસી ટોળી અંદર ઘૂસી દોડીને ત્રણેય મર્દોને દાબી દીધા તરવારો કાઢીને કહ્યું બહુ લઈ પીધા છે કા લાવો હવે કાઢી આપો ભાઈ સાહેબ અમારી પાસે કાંઈ નથી વાત સાચી હતી બધું નગદ દાણો કુંડલા ભેળું કરી નાખેલું પણ બાર વટિયા કેમ માને મંડ્યા હતા તરવારના ચરકા કરવા પેટ ઉપર હાથ ઉપર મો ઉપર પીઠ ઉપર તોય લોહાણા ન માન્યા ઘરમાંથી જૂઠાની બે જુવાન અણાત દીકરીઓ જૂઠા અને મોજીની ઘરવાળીઓ દીકરાની વહુવારો દોડી આવી અને પુરુષોની આડે અંગ દઈ પાલવડા પાથરી વિનવા લાગી કે એ ભાઈ એને કોઈને મારો માં આ લ્યો આ અમારા ઘરેણા એને મારો માં ત્યાં તો ઉઘાડી ડેલીની બહાર ઉભેલા નેજાળા આદમીની હાંકર પડી કે જોજો ભાઈઓ સંભાળજો ભાઈઓ બહેનોને સંભાળજો જોજો હો એનો છેડોય ન અડે ખબરદાર બાઈઓને કાંઈ લેતા નહીં સાંભળીને બાર વટી આડી પડેલી બાઈઓને કહે કે ખસી જાઓ બાપ તમારું અમારે ન ખપે તમે અરે બોનું દીકરીઓ છેટી રહો અને ખસી જાઓ એમ કહી વળી પુરુષોને મારવા લાગે છે ત્યાં વળી પાછી ડેલી હતી બૂમ આવે છે સાચવજો કોઈને જાનથી મારશો માં વધુ પડતા પીરશો માં હવે ચોંપ રાખો ઘણું ટાણું થયું જૂઠાને મોળજીને ચત્રભુજને તલવારના 30-30 ચરકાર કર્યા આખા શરીર ચિરાઈ ગયા ચત્રભુજને તો પેટમાં એક ઊંડો ઘા પણ પડી ગયો છતાં એના માન્યા ને બાઈઓ પોતાના અંગના હાથના અંગના દાગીના ધરી આપવા આવી તે બારવટીયા ન રાખ્યા થોડું ઘણું જે કંઈ ઘરમાંથી મળ્યું તે લઈ બહાર નીકળી રામભાઈની જય સૂરજની જય બોલાવી રામે પડકાર કર્યો કે જૂઠા મૂળજી આટલેથી ચેતજો ગરીબોના રગત ઓછા પીજો એટલું બોલીને પાછા આવડ્યા પડખે જ જૂઠા કુનડિયા નામના પટેલનું અભરેભર્યું ઘર ઊભું હતું ગામમાં બીજા બે ઘર હતા લવજી શેઠ તથા ભવાન પટેલના જાણભેદો ભૂમિયો હમીરવાળો તેમજ રામ પોતે પણ આ વાત જાણતા હતા છતાં એને ઇંગોરામણથી ધન નહોતું ઉપાડવું ફક્ત દાજ જ ઉતારવી હતી એમ લાગે છે ચોરે આવ્યા ત્યાં રામવાળો હાથમાં નેજો ધરી ઉભો રહ્યો બાકીને 10 જણા કુંડાળો વળીને તલવાર બંદૂકો ઉછાળતા ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા પછી જે બોલાવતા નીકળી ગયા પડખે જ નિશા હતી બામણ માસ્તર હતો માસ્તરના ખાટલા હેઠે છુપાઈને જૂઠા મોજીના ઘરના છોકરા બેસી ગયા એની અંદર જૂઠા ઠક્કરનો એકનો એક દીકરો વનાવન પણ બચી ગયો પ્રકરણ 12 કોડીનાર પરગણાનું હડમણિયા ગામ છે ત્યાંના વેપારી કુરજી ખોજાને ઘેરે ગીરના ગરીબોના લોહી ખૂબાખૂબ ઠલવાય છે જૂઠોને મૂળજી એના હિસાબમાં નહીં એવું સાંભળીને રામે ને જવું પડ્યો હડમણિયા ઉતર્યો રોળી કોળ્યો દિવસ હતો ધણવેળા હતી પાદર જઈને નેજો ખોળ્યો જણ ગણી અને શકન લીધા ખબર હતી કે પોલીસની ગિસ્ત પડી છે એટલે સરકારી ઉતારામાં પેસી ગયા લીમડાને ચોથ ફરતો ઊંચો ઓટો હતો તેની ઓથે બેસી ગયા ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગિસ્તને પગાર વેચે છે નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે પોલીસની બંદૂકો ખીંટીઓ ઉપર ટીંગાય છે એમાં બરાબર અચિંતો ગોળીબાર થયો હાંકલ પડી પોલીસો ભાગ્યા બારવટીયાએ આવીને જોયું તો પાટીદાર જીવોભાઈ મરેલો પડ્યો છે નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠળ દબાવી દીધી બારવટીયાએ પૂછ્યું કોણ છો બામણ છું પગાર પત્રકમાં સહીઓ કરવા આવ્યો છું હથિયારોનો કબજો લઈ બારવટીયા ગામ માથે ચાલ્યા સામો હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો. બારવેટિયા કહે, પેલા સમયે ઢોલ વગાડ. ઢોલ બજે છે, તેના તાલમાં એલી 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 કરતા બારવટિયા ચાલ્યા. કુરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુલસી વગેરે બ્રાહ્મણના ખોરડાના દેધાર લઈ ગયા. પૂછ્યું, આ કોનું ઘર? જવાબ મળ્યો, કુરજી ગોરનું. ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો, પણ કુરજી ખોજાને ઘેર ગયે. પછી ખૂબ ગીનીઓ લૂંટી, ત્રણ ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી, લોહી ચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ગ્રાહકનું કટાક્ષ ભર્યું નાટક ભજવ્યું, પછી ધર્માદો કરીને નીકળી ગયા. પોલીસે સુબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણી હતો ત્યાં એને જાણ થઈ. વડમણિયા જેવું પાક્કા બંદોબસ્તવાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કઈડ્યા. છેલ્લામાં છેલ્લું ઘરગામડું ભાંગીને ત્યાંથી રામવાળો પાછો વળ્યો. વળતા બાબરિયાવાડ સોસર્વ સૌ જાધભાઈને મળતો હળતો હલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરુએ સંભાળી દીધું કે રામભાઈ, અહીં થડમાં સોખડા અને કાતર ગામ રહી જાય છે. બોન લાખુબાઈ અને માકબાઈ બાપડી ઝંખતી હશે, એને મળતા જઈએ તો? ના ના, રામે નિસાસો નાખ્યો. કહ્યું, હવે વળી બોનું કેવીને કેવો ભાઈ? બાર વેટીઓ તો જીવતું મળું, એ ગાંઠ કાપે તો મેં કાપી જ નાખી છે. હવે એ વાત ન સંભાળો ભાઈ. બહેનોના બે ગામડાની દિશામાંથી નજર સંકેલી લઈ ને સન્મુખ આંખો ફાડતો રામવાળો વધુ ચોંપથી પગ ઉપાડવા લાગ્યો. એમ થતાં ખાકબાઈ અને વાવેરા ગામની સીમમાં રોંઢળિયા વખત થઈ ગયો. પોતે કહ્યું કે આ ધાતરવાડી નદીના ઊંડા નેરાન ઠીક છે, અહીં ઉતરીને નાસ્તા ખાઈ થોડી વાર વિસમીએ. એવી વંકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાતરવાડીના કોતરના ગીંચ કાંટાળા અને બાંટવાની અંદર ગઈ. એણે કહ્યું, ઓલ્યો અસવાર કોણ હશે ત્યાં કોતરમાં? એ કોણ છે તે નક્કી કરવા બધા નીચાણમાં સંતાઈને બેસી ગયા. નિરખીને જોયું, ઘોડી ઉપર કોઈક 80 વર્ષનો બુઢો આદમી છે. ખંભામાં લાંબી નાળવાળી રૂપાના ચાપડે ચડેલી ચારેક હાથની લંબાઈની બંદૂક છે. કેળે લાન્સવાળી તરવાર છે, ભેટમાં જમ્યો છે. બીજા હાથમાં ઉંડળમાં રૂપાના ચાપડા જડેલું ભાલું છે. દાઢી મૂછના કાતરા સફેદ દેખાય છે. ઓળખ્યો? રામે કહ્યું, આ તો દીપડિયાનો આપો સાવજ. આપણને ધારગણીમાં કાતરીવાળા કહેરનાર યાદ છે ગોલણ તને? યાદ છે. કહો તો આજ કાતરા કાતરીનું પારખું કરાવીએ રામભાઈ. સાચું, પણ આપાને ઓળખો છો કે ભાઈઓ? એણે બાર વટા ખેડ્યા છે. આદસિંગ ગામની મંકી ભોમમાં એકલે હાથે દીપડા હારે બાથોબથ આવી જેણે દીપડો ગુડ્યો હતો ને, અને દીપડે આખો ડેલ ચૂંથ્યું, છતાં જે નર હાલીને આદસિંગ પહોંચ્યો હતો એ મૂર્તિ જ આ છે. ને વળી અટાણે શિકારે ચડ્યો છે, હાથમાં ભરી બંદૂક છે. એટલી વાત થાય છે ત્યાં એ બુઢા શિકારીની બંદૂક વછોટી અને ધાંતરવાડીની ભેખોડામાં ધમામમ પડઘો પડ્યો. એ કોતરે કોતરે મોરલા ગહેક્યા. ડોસે તો ઘોડીએ બેસીને બંદૂક મારી, નક્કી નિશાન ખાલી ગયું હશે. રામ બબડ્યો. ત્યાં તો શિકારી ઘોડીએથી ઉતર્યો, ઘોડીને દોરી લીધી, થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો, પાવરામાં નાખ્યો, ઉપર થોડી આવળ કાપીને ભરાવી, ઘોડીને દોરી પાછો ચાલ્યો. હા રામભાઈ, રોકીએ આપણને. એની બંદૂક અને ભારો એક હથિયાર આંચકી લઈએ ગોલણ અધીરો થયો. ગોલણ, અથરીઓ થામા બાપ, અથરીઓ ન થા. એમ એ આપો બે તસોની છુરીએ નહીં છોડે, ને ઉલટો આપણે બે જણને રાત આખી દેશે. તો થોડી ગમ્મત કરી લઈએ. ગોલણને બીજો એક આદમી બે જણ આગળ વધ્યા. આડા પીડ્યા શિકારીએ દીઠા. પૂછ્યું, કાં ભા, ક્યાં રહો છો, આમ આડે વગડે કેમ, મારક ભૂલ્યા લાગો છો? એમ કહી આંખો ઉપર નેજવું કરી ને બુડ્ઢો નિહાળવા લાગ્યો. ના આપા, મારક નથી ભૂલ્યા, તમારી પાસે જ આવ્યા છીએ. મારું શું કામ પડ્યું ભા, અને તમે કોણ છો? અમે છીએ બહારવટિયા. બાપા, એ બંદૂક મેલી દો, અમારે જોવે છે. મારી મારી બંદૂક જોવે છે? તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે કાં? એમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળીમાં નાખ્યો. ગજનો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપા બોલ્યા, જુઓ આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રહેજો, નહીં તો આ છે ને આ કાકી નહીં થાય, સમજ્યા? એટલામાં રામવાળો આવી પહોંચ્યો, વચ્ચે પડીને ગોલણને અળગો કર્યો, પછી આપા તરફ ફર્યો. આપા, રામ રામ, ઓળખાણ પડે છે આપા? ના ભા. આપાએ રામ સામે આંખો ઉપર નેજવું કર્યું. આપા, ઓલ્યો કાતરિયો વાળો રામ વાળો વાવડી. રામે દાઢી પર હાથ નાખ્યો. ધારગણી વાળો પ્રસંગ વહેમચોક થઈ ગયેલ ડોસા ભોળા ભાવે બોલ્યા, કાતરી કેવા સારું ભા, બાયડાને તો કાતરા હોય, બાયડીઓ બોડકી હોય, પણ મારા દેશાબાપુના કારજ સુધી તો મારે કાતરીઓ ગણાતી ને. ઓહો હો 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 હો, આપાને ઓસાણ આવ્યું. સાંભળ્યું, હવે સાંભળ્યું ભા રામ, હવે સાંભળ્યું. તું નહીં ખબર પડી ને કે કાતરાનું ઉજવણું કેટલું આકરું છે, તારે કેટલી ઊંડી ખેડ કરવી પડી ભા. સાબાશ ભાડ, સાબાશ. હવે કાતરા હાચા જમવા મરદ કાતરા. બસ આપા, લ્યો રામ રામ. દીપડિયા આવશો ભા, રબારી કેથી દેવાત ખુમાણ વગેરે દાયરો મહેમાન છે, મારે ગોરડ કે આંટો હતો તે જઈ આવ્યો, હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉં છું, આવો તો ભલા ગોઠી કરીએ. ના ના આપા, માફ કરો, હવે તો ગોઠી જમવાનું ગમતું નથી, જીવ જંપતો નથી, દીને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કોક ભારે ગિસ્ત હારે ભેટમ ભેટા થાય ને કોક વડિયાથી પેટ ભરીને ધીંગાણું ખેરી બેટકા થઈ જાઉં, હવે તો જીવમાં ઝેર સમાન લાગે છે. આપા હાવજ રંગ તો ને ભા રંગ. રામ રામ રામ. આપાને અને બારવટીને ધાંતરવડી નદીએ નોખી નોખી દિશામાં સંગ્રહી લીધા. પ્રકરણ 13. ખીજડીયા ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજ ખાવ વાણિયા વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે લાવો શેઠ તમારા તમામ ચોપડા, એટલે ગરીબોની પીડા તો ટળે. ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી દીધી, જે ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. જાજીવાર થઈ તેથી રામવાળાએ બહાર ઉભામાં ત્રણ નાખી, કેલા હું કરો છો આટલી બધી વાર લાગી, પટારો તૂટતો નથી. અંદરથી જવાબ મળ્યો, બચારો પટારો તૂટતો નથી. એમ બોલતો રામ અંદર ગયો. ખસી જાઓ કહીને એણે પોતાના પગની જોરથી પાટું મારી અને પટારો તૂટી ગયો. પણ મારવા જતા પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂંક પેસી ગઈ. રામને તો એનું ભાન નહોતું, એણે તો ઉલટું પોતાના કઠણ બની ગયેલા જોડા વાણિયાની એક તેલભરી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂંક વાગેલી તે રાંકમાં તેલ ભરાયું એ નાનકડી ચૂંકે રામનું મોત આલેખ્યું. પણ કંઈ જ ઓહાણ વગર રામ ચોરે આવ્યો. બેજ ગાંવ ઉપર બગસરા ગામમાં એજન્સીનું 50 હથિયારબંધ માણસોનું થાણું છે. બીજા દરબારી તાલુકા છે, છતાં કશે બેક વગર ટોળી દાયરો ભરીને બેઠી. આખા ગામમાં કહેવરાયું કે સૌ ભાઈ હું કસુંબો લેવા આવો, રામભાઈ તરફનો કસુંબો છે આજ, બીજું તો કોઈ નહીં. પણ એક વૃદ્ધ કાઠિયાણી આવ્યા, આવીને આઈએ રામના મીઠડા લીધા, કહ્યું કે ધન્ય છે બાપ, કાઠીની હવાઈ કરી, કાળા વાળાને તે ઉજાળ્યો. ત્યાંથી ટોળી ગુજરિયા ગામે કાળું ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચૂક્યો હતો, તાવ ચડવા લાગ્યો હતો, ચલાય તેવું રહ્યું નહીં. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મદદ થઈ ત્યાં બારવટિયા ખર્ચે ખૂટ થઈ ગયા. 10 જણના પેટના ખાડા પૂરવા શી રીતે? પથારીએ પડ્યા પડ્યા રામે કહ્યું, ભાઈ ગોલણ, તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો. ગામ ભાંગીને ટોળી પાછી આવી ત્યારે પૂછપરછ કરતા રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહીં પણ ગોંડળ તાબાનું વાવડી ભાંગીને આવી છે. પથારીવશ રામે બહુ અફસોસ ગુજાર્યો. અરે હાય હાય ભાઈ ગોલણ, આપણે ખોટ ખાધી, ગોંડળ હારે ક્યાં મારે વેર હતું? ગોલણ કહે, અમને તો કાળું ખુમાણે લલચાવ્યા. પણ ગોલણ, તે શું મને નહોતો ઓળખ્યો? તે ઊઠીને આવી ભૂલ કરી? આ મારો મનખો બગડ્યો ગોલણ તે. ગોલણને દુઃખ લાગ્યું, એના મનનો ઊંડો મેલ ઉખડ્યો. રામભાઈ, કામ કરીએ અમે અને નામચા તારે ગવાય, અમને જશ જ ક્યાં ચડે છે? મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું? લોકો આફેડા બોલે એમાં હું શું કરું? તમને જો એમ જ થતું હોય તો ખુશીથી તમારા નામનું બારવટું ચલાવો, તમે જશ લ્યો. હું તો જશ લેવા નહીં પણ મોતને ભેટવા નીકળ્યો છું બાપ. ગોલણ સમજી ગયો હતો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એને ગોદળને પોતાની ભેળો લીધો. નાગને પૂછતા નાગે ખાનદાન જવાબ દીધો કે ના ના, હવે તે હું રામભાઈને મૂકું કદી. ગોલણ ને ગોદળ નોખા પીડ્યા, હરદ્વાર તરફ ચાલ્યા. રામવાળો મેરુ રબારીને ખંભે ચઢીને બિલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહીએ રહીએ એના પગની વેદના પૂરા જોરમાં સરગી ઉઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે, મને હવે ગરનાર ભેળો કરો, ત્યાં 84 સિદ્ધનું બેસણું છે ને, એટલે મારો મોક્ષ થશે. રામભાઈ એ દરબારે હિંમત કરી કહ્યું, તું સુખેથી અહીં રહે બાપ, હું તને મલકછત્રાયો સમસાને લઈ જઈશ. ના ના દરબાર, મારે ખાતર તમારો ગરાસ જાય. ડાહ્યો બારવટીઓ ન માન્યો એટલે રાતે એને રામેશ્વર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતો રાત ગિરનારના બોરિયાગાળા નામના ભયંકર સ્થાન ઉપર મૂકી આવ્યા. બોરિયાગાળામાં એક ભોંયરામાં બે ભેરુ રામની સારવાર કરી રહ્યા છે. એક છે નાગવાળો ને બીજો છે મેરુ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે. પ્રકરણ 14. ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પથ્થરો જાણે કે ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામને વચ્ચે કાળી વાત ચાલતી હતી. રામભાઈ, મારી નાખીએ? કોને? મેરુને. કા? જાતિનો ભરો છે, ક્યાંક ખૂટશે, આપણને કમો તે મરાવશે. ના 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 ભાઈ નાગ, પગની કાળી વેદનાના લપકારા ખમતો રામ અધર્મની વાત ન ખમી શક્યો. મેરુ તો મારા પ્રાણ સમો, મેરુ વિના મને અપંગને કોણ સાચવે? મેરુ બચારો મારો સાંઢિયો બની મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે, દી ને રાત દોડાદોડી કરે છે. અર નાગ, મેરો જેવા અમોલક સાથેની હત્યા? નાગની સામે રામ દયામણે આંખે તાકી રહ્યા. હત્યા? પથ્થરે પથ્થરે ઝીલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઉભેલા એક આદમીને કાને પડ્યો, એ આદમી હતો મેરુ પોતે. મેરુને શરીરે થરેરાટી ચાલી ગઈ.
મેરુને શરીરે થરેરાટી ચાલી ગઈ, સ્વેદ વળી ગયો, આંખો ફાટી ગઈ. ભોયરા પાસે ક્યાંય પોતાનો પડછાયો પડી જશે એમ સમજી મેરુ સરી ગયો, વાત નથી ગઈ. બીજા દિવસની તડકી ચડી મેરુએ વાત ઉચ્ચારી, નાગભાઈ હવે અહીં માલધારીઓનો અવર જવર વધતો જાય છે, આપણે નેખમ બદલીએ, ભીડા આવો તો ક્યાંય ગોતી લાગીએ. બે જણા ચાલ્યા નવી જગ્યા ગોતી ને પાછા આવડ્યા. મા મહિનાનો બપોર તપ્યો, એક નેરાને કાંઠે બે જણા બેઠા, વિસામો લેવા સૂતા, બેયના નોખારા બોલવા લાગ્યા. અચિંતા મેરુના નાખોરા ચૂપ થયા. ફાળિયું ખસેડી મેરુ ઉઠ્યો, નાગના પડખામાંથી બંદૂક ઉપાડી, બારવટીયાની બંદૂક એટલે તો દારૂ ગોળી ને કેપ ચડાવેલી તૈયાર. મેરુએ નાગના કપાળમાં નોંધી વછોડી, નાગના માથાની તાંસળે નીકળી પડી. ઊંઘતો ઊંઘતો જ નાગ ફેંસલ ગયો. બંદૂક ઉઠાવી ને મેરુએ જંગલ સંહારવી હળી દીધી. સીધો આવ્યો જૂનાગઢ શહેરમાં. પોલીસના ઉપરી પાસે જઈ બંદૂક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો, હું મેરુ બહારવટીયો, નાગને મારી આવું છું. એકલો રામવાળો જ રહ્યો છે, એની પાસે એક જ ભડાકાનો દારૂગોળો છે, પગ પાકવાથી અપંગ પડ્યો છે, હાલો દેખાડું. જૂનાગઢની ગીસ બોરીએ ગાળે ચડી પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ ઉપર ચડી ને બંદૂકદાર ઉભા રહ્યા. હાકલા કરવા માંડ્યા, રામવાળા હવે બહાર નીકળ. અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યા છે, પગ સૂજીને થાંભલો થયો છે, પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદૂક પડી છે. બંદૂક સામે કરુણ નજરે નિરખી પોતાના અંતરમાં વાત પામી ગયો એણે અવાજ દીધો, મેરુ લીંડી ચૂસ આખરે ખૂટ્યો કે? બહાર નીકળ રામવાળા, ફરીને ફોજનો પડકાર આવ્યો. ગિસ્તવાળાઓ, રામે જવાબ દીધો, આજ હું લાચાર થઈ પડ્યો છું, મારે પગ નથી, સાધન નથી, નહીં તો હું રામ આવું જસનું મોત જાતું ન કરું. રામ ભય રે ન ગરી રહે, તમે જૂનાગઢનું શું બગાડ્યું છે? તમે શીદ મને મારવા ચડ્યા છો? અરે બહાર નીકળ મોટા સુરવીર, ઉપર ઉભી ઉભી ગીસ્ત ગાજે છે. ભાઈ પકડનારાઓ, ત્યાં ઉપર ઉભા ઉભા ક્યાં જોર દેખાડો? આવો આવો, ઉતરીને સન્મુખ આવો, રામ એકલો જ છે, એક જ ભડાકો કરી શકે તેમ છે, અપંગ છે. તોય કહે છે કે સામા આવો, જરાક રામનું ધીંગણું જોઈ લ્યો. સામ સામી આવી બોલાચાલી થતી રહી, પણ રામવાળો નીકળતો નથી કે નથી ગીસ્ત પડવા આવતી. આખરે ગીસ્તે કાંટાના મોટા મોટા ગળિયા આણ્યા, ઉપરથી ગળિયા નીચે ઉતાળી ભોંયરામાં મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી, તાપે અને ધુમાડે ચોમેરથી બીડાયેલા ભોંયરાને ભરી દીધું. બારવટીઓ નિરુપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું, જીવ ટૂંકાવા લાગ્યો. તલવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ભૂત કરતો બહાર ઠેક્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગીસ્તની 50 સામટી બંદૂકે પૂરું કર્યું. રામવાળો ક્યાં રોકાણો? રામવાળાના લગ્ન આયા, લગ્નિયાનો ઠાઠ ગોજારો, બોરિયો ગાળો, ક્યાં રોકાણો રામવાળો? ખરે બપોરે જાનો ઉઘલ્યું, જાનૈયાનો ઠાઠ ગોજારો, બોરિયો ગાળો ક્યાં રોકાણો રામ વાળો. આ પ્રમાણે છે. ડુંગરડા દોયલા થિયા, પગ તારો વેરી થયો, રામવાળા ગલઢેરા ડુંગર દોયલા થયા. બંને રાસડાઓની પછીની ટૂંકો મળતી નથી. તે સિવાય રામવાળાના અર્ધા અત્યુક્તિ ભરેલા અને અર્ધા પ્રાસંગિક દોહાઓ કોઈ રાણેંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ ખર્ચેલા છે. ધાનાણીએ દેવિયા બાપને બેટો બે, તૂને નડતા તે રાખ્યા તળમાં રામડા. હે રામ ધાનાણી, તને સંતાપનાર બાપ અને દીકરા બંને એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તે તલવારે ધબેડી દેખ્યા. ધારેલી અમરેલી ધ્રુજે થરથર ખાંભા થાય, એના દરવાજા દેવાય રોંઢે દીએ રામડા. હે રામવાળા, તારા ભયથી તો ધારી અમરેલી અને ખાંભા જેવડા ગાયકવાડના શહેરો ધ્રુજે છે, અને શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલા તો તારી બીકે બંધ થઈ જાય છે. ચાચીને ડુંગર ચડી હાકલ દે છે હિંદવાણ, ત્યાં તો ખેપડ જાય ખુરસાણ, કાળ પૂછા બીયા કાળા ઉઠ. હે હિંદુ, હે કાળાવાળાના સૂત, ચાચઈ નામના ગીરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે ને, ત્યાં તો કાળી દાઢીઓવાળા ખોસાનીઓ મંટોળે ઓડતી ધૂળની માફક નાસી જાય છે. પત્રક જે પવાડા તણા વડોદરે વંચાય, ત્યાં મરેઠિયું મોલુમાં રુદન માંડે રામડા. તારા લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને જ્યાં વંચાય છે, ત્યાં તો તે મારી નાખેલા મરાઠા નોકરિયાતોની સ્ત્રીઓ રુદન આદરે છે. કાબા કોડીનારથી માણેક લઈ ગયા માલ, એવા હડમડિયાના હાલ કર્યા રામા કાળા ઉત. જેવી રીતે માણેક શાખાના વાઘેર કાબા બરવટિયા કોડીનાર ભાગી ને માલ લઈ ગયેલા, તેવી જ રીતે તે હડમડિયાને બેહલ કરી. વાટકી જેવડી વાવડી રાવણ જેવો રામ, ગાયકવાડના ગામ રફેલે ધવેડે રામડો. વાવડી ગામ એક વાડકી જેવડું નાનું, પણ એવો એનો નિવાસી રામ તો રાવણ જેવડો મોટો. એ રાઇફલો વતી ગાયકવાડના ગામ ભાંગે છે. શક્તિ સૂતી તે સોચમાં આપેલ નહોતો આહાર, ત્રુપત કરી તલવાર રોડ પીવાડ્યું રામડા. તલવાર સ્વરૂપે શક્તિદેવી અક્ષોષમાં સૂતેલી, એને કોઈ આહાર નહોતું આપતું, પણ હે રામ, તેને રક્ત પીવરાવીને તૃપ્ત કરી દીધી. ખત્રિયાવટ ખલકતણે જાતિ હેમાળે જોઈ, વાવડીએ વાળા કોઈ રખી અમર તે રામડા. દુનિયાની ક્ષત્રિયવટ હિમાલયમાં ગાળવા જતી, તેને હે વાળા રામ તે વાવડીમાં અમર કરીને રોકી રાખી. કોપ્યો તો અંજનીનો કુંવર રેળાણું રાવણરાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાણી રોમાં દેખ્યો. જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ હે રામ ધાનાણી હું આજ અમરેલી પર કોપ્યો. કણબી આવ્યો તો કાઠમાં, એ લેવા ઇનામ અડમડીએ હિંદવાણ રફલે ધબ્યો રામડા. ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠિયાવાડમાં ઇનામની આશાએ બારવટિયા અમલદાર તરીકે આવેલો, તેને હે હિન્દુ રામ તે હડમડિયામાં ઠાર કર્યો. ગઢ જૂનો ગરનાર ખેંગારને સરા પેલ ખરો, સંગ્રહ્યો નહીં સરદાર નકર રમત દેખાડે રામડો. જૂનાગઢનો ગિરનાર પહાડ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. રામવાળાને રક્ષી ન શક્યો, નહીં તો રામ રમત બતાવો. અંગ્રેજને ઝરમર આફળે બળિયા જોધા બે, એવું ત્રીજું ઘરમાં તે રણ જગાયું રામડા. યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બળવાન યોદ્ધા લડતા હતા, અને ત્રીજું યુદ્ધ રામવાળાએ ગીરમાં જગાવ્યું. આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે કે રામવાળાનું બારવટું પ્રથમ મહાયુદ્ધને વખતે થયેલું. મિત્રો, અહીંયા સોરઠી બારવટિયા ભાગ 3નો બારવટિયો રામવાળો આપણે પૂર્ણ કરીએ છીએ, અને એની મરદાઈ અને બારવટા એ જોયું ને મિત્રો. બારવટિયાઓમાં એક ખાસ ખૂબી કહે તો ખૂબી, નેકી કહે તો નેકી, કે આ તમામ બારવટિયાઓ બહેનો અને દીકરીઓ માં બોન જે બધી હોય છે ને, અને મા બહેન સમાન રાખે છે. નાની હોય એને દીકરી સમાન ગણે છે. સમકક્ષ જેને હોય એને બોન તરીકે જે માને છે, અને મોટી ઉંમરની જે હોય એને માં તરીકે લેખે છે, એને અડતાય નથી, એને એને લૂંટતા પણ નથી. આ બારવટિયાની નેકીને સેલ્યુટ આપીએ છીએ મિત્રો, અહીં રામબાળાને પૂરું કરીએ છીએ, રામબાળાને વિદાય કરીએ છીએ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.